Nam Jai Tung Sanshanam Jai Nam Jai Tung Sanshanam Namasmi Saraya Svanam Bhutya Chakasyate Chitsya Bhavaya Bhavaya Sarva Bhavantirinchide Atma Rupayanumpama Adhabhutam Yahi Lakhe Bhavasindhu Taro Atma Rupayanumpama સમયસાર પૂર્વરંગ અધિકાર ગાથા 31 પર આપણે ચર્ચા પ્રારંભ કરી છે. આજે હમણાં આપણે અષ્ટાનિકા મહાપર્વ શાશ્વત પર્વનું પ્રાસંગિક પ્રવચન આપણે સાંભળ્યું થોડુંક 5-7 મિનિટ. એમાં ઘણી બધી વાત કહી ગુરુદેવશ્રીએ કે અષ્ટાનિકા જે પર્વ છે પર્વ શાશ્વત છે અને એમાં જે નંદીશ્વર દીપમાં જે ભગવંતોની પૂજન કરે છે એ ભગવંતો પણ શાશ્વત છે. અકત્રિમ જૈન ચૈતાલય છે તો એમાં થોડોક મને વિચાર આવ્યો. એમાં 2-3 વાત બોર્ડિયસી બહુ અદભુત કરી છે. તો એક આ પ્રાસંગિક પ્રવચન 8 દિવસ માટેની છે ને અષ્ટાનિકા પર્વ. પણ જે જીવન પર્યંત જે પ્રાસંગિક જીવન છે એની થોડીક ચર્ચા કરી લઈએ કે જ્યારે જ્યારે ગુરુદેવશ્રી આ કહે છે કે ભાઈ શાશ્વત જિનાલય છે, શાશ્વત અકત્રિમ જૈન ચેતાલય છે, તો મને બીજી જગ્યાએ ધ્યાન જાય છે. હમણાં ભક્તિ પણ ચાલતી હતી આપણે પૂર્વમાં સાંભળજો. હે શાશ્વત ભવ્ય જિનાલય હે શાંતિ બરસતીસ મે ક્યાં થયા શાશ્વત ભવ્ય જિનાલય. આપણને તો અત્યારે યાદ આવે જિનાલય પારલાનું કે શિખરજીનું કે આ જીવ છે ને એ શાશ્વત જિનાલય છે અને એમાં ભગવાન આત્મા છે ને એ જીન બિંબ ભગવાન આત્મા શું છે જીનિંદ પ્રભુ છે જીન બિંબ છે જીન ભગવંત છે અને એમાં અનંત શક્તિઓનો અપાર શક્તિઓનો એમાં વાસ્તવમાં અપાર શક્તિઓના દર્શન કરવા જેવા છે. એમાં અપાર શક્તિઓથી બનેલો છે આ જીન ભગવાન. આપણે તો ઓલા જ ભગવાન યાદ આવે છે ને આપણે શાશ્વત છે જીવ છે શાશ્વત જિનાલય છે એમાં બિરાજમાન ભગવાન આત્મા છે ને એ શાશ્વત જીન પ્રભુ છે. અકૃત્રિમ જૈન ચેતાલય છે આ એટલે મને યાદ આવ્યું. અહીંયા ત્યાં તો ગુરુદેવશ્રી એ વાત બી કરી કે જે દેવો છે એ જીનેન્દ્ર પ્રભુ ભગવંતોના જે શાશ્વત જીન બિંબના દર્શન કરે છે પછી કહે છે કે પણ એ પુણ્ય ભાવ છે અને પછી એના ફળ સાથે કહે છે પુણ્ય ભાવ છે એટલે ખુશ થવાની જરૂર નથી બંધ ભાવ છે પૂરી આખી રેન્જ ત્યાં સુધી જાય છે. અને આ જે શાશ્વત જિનાલય જે છે ને આ શાશ્વત પ્રભુ જે છે ને એના દર્શન એ કયો ભાવ છે વિતરાગ ભાવ છે. અહીંયા જે વિતરાગ ભાવ શુદ્ધ ભાવ છે અને એનું ફળ શું છે મુક્તિ છે. એટલા માટે યાદ આવ્યું હે શાશ્વત ભવ્ય જિનાલય હે શાંતિ બરસતી ઇસમે માનો આયા સિદ્ધાલય મેરી બસતી હે ઇસમે. બરાબર આગળ શું કહે મે દર્શન જ્ઞાન સ્વભાવી ચૈતન્ય મેરી નિશાની જો આત્મ કો લખતે હૈ ઉનકી હૈ અમર કહાની. આમાં ખાસ વાત છે જે આત્મ કો લખતે હૈ જે આત્મને જાણે છે અનુભવે છે એની અમર કહાની છે. એમાં એક અહીંયા જે ચાલે છે આપણો વિષય એ તો એમ કહે છે કે જે આત્મને લખતા નથી આ તમને જાણતો નથી એ પણ અમર છે. મૂળ વાત તો એ છે, ખ્યાલ આવ્યો કે નહીં? જે આત્મને જાણે છે અમરત્વનો લાભ લે છે એ વાત મુખ્ય છે, પણ જે આત્મને જાણતો નથી એ ક્ષણિક છે. જે આત્મને દેહ જાણે છે એ જડ છે. અચ્છા, અજ્ઞાનીનો આત્મા અને સિદ્ધ ભગવાનનો આત્મામાં અંતર છે, જીવ અને જીનવરમાં ભેદ છે. આ પણ એક અધ્યાત્મ કોન્સેપ્ટ છે અને અહીંયાથી ત્યાંથી વિચારવાનું છે. અને ત્યાંથી જયારે આત્માની સ્તુતિ કરવી હશે તો અહીંયાથી આપણે વિચારવાનું છે. ખરેખર શાશ્વત જીના લે છે આ જીવ, વિચાર કરવા જેવું છે. જો હા, હવે આપણે 31મી ગાથાનો પ્રારંભ દરરોજ આવીને કરીએ છીએ, સુષ્ટ ત્યાં ઉત્થાનિકાનો હે ને, એ રીતે છે. જો પહેલા દેહ જ્ઞાયકના શંકર દોષનો પરિહાર કરી અને સ્તુતિ કહે છે. આપણે ઉત્થાનિકાની ચર્ચા આપણે કાલે થોડી પ્રારંભ કરી હતી. દેહ જ્ઞાયક શંકર દોષનો પરિહાર કરવો એ જ આરાધના છે, એને સ્તુતિ કહે છે. બરાબર છે? કેમ કે આરાધનામાં દોષનો અભાવ થવો અને ગુણનું પ્રગટ થવું એ મુખ્ય છે, એ આપણે કહ્યું હતું. જો આ ભગવંતોની આરાધનાની વાત જુદી છે, ભગવાન આત્માની આરાધનાની વાત જુદી છે. અહીંયા ભગવાનના આરાધનામાં આરાધનાનું નામ છે નિશ્ચય સ્તુતિ. ભગવાન આત્માના આરાધનાનું નામ છે નિશ્ચય સ્તુતિ અને ભગવાનની આરાધનાનું નામ છે વ્યવહાર સ્તુતિ. એટલો ખ્યાલ રાખો. હવે આ સ્તુતિનું વિશેષ ચર્ચા કરીએ છીએ. જ્ઞે જ્ઞાયક શંકર દુષ હે ને, એનો આધાર મારે પ્રવચનસારની જે ચાલીને ગાથા એના આધારથી બી ચર્ચા કરવી છે. તો જ્ઞે શું છે, જ્ઞાયક શું છે, શંકર દોષ શું છે અને પરિહાર કરવાનું કહ્યું એ શું છે, આટલી વસ્તુ આપણે ક્લિયર કરી લઈએ છીએ. જ્ઞે એટલે જે જ્ઞાનમાં જે વિષય બને, જે પદાર્થ વિષય બને, એ બધું જ્ઞે છે. ટૂંકમાં એ જ્ઞે છે એ બતાવે છે કે હું જ્ઞાયક છું. આપણે એ ટોનમાં જવું છે. ખ્યાલ આવ્યો? જેમાં જણાય છે એ જ્ઞાયક છે, પરિભાષા છે. પરંતુ એ પરિભાષામાં જે વજન જુદી રીતે લેવું છે મારે. આ જ્ઞે છે એનો અર્થ શું છે કે હું જ્ઞાયક છું. સાંભળજો, આ જ્ઞે છે એનો અર્થ કે હું જ્ઞાયક છું. તો હું જ્ઞે ક્યારે હોય છે હે ને? જીવને જ્ઞે પદાર્થ ક્યારે ક્યારે બને છે? સદાકાલ, 24 કલાક, સદા અનાદિ અનંત કોઈને કોઈ પદાર્થ જ્ઞે બનતો હોય. એટલે હું જ્ઞાયક ક્યારે ક્યારે છું મારે એ બતાવું છે. ટોન જુદો હશે. જો એવી કોઈ પર્યાય નથી કે જેમાં જ્ઞે ના બને. તો સાહેબ, એવી કોઈ પર્યાય નથી કે જેમાં હું જ્ઞાયક ના હોઉં. ખ્યાલ આવ્યો? અને એ રીતે જો જ્ઞાયકની અનુભૂતિ કરે છે તો આરાધના થઈ ગઈ, જ્ઞે ક્યાંક શંકર દોષ જતો રહે. ખ્યાલ આવ્યો? આટલું જ છે આરાધનામાં. જો હું તમને શ્રોતા તરીકે અનુભવ કરીશ તો હું મને વક્તા તરીકે અનુભવ કરીશ. નિયમ છે. સાંભળ, ઉપર જે બિરાજમાન છે ભગવાન, એમને હું ભગવાન તરીકે અનુભવ કરીશ તો હું મને ભક્ત તરીકે અનુભવ કરીશ. બરાબર છે ને? એ તો એ રીતે સંસાર ચાલી રહ્યા છે. પણ તમે જયારે વાત અનુભૂતિની આવે છે, જયારે વાત ઠરવાની આવે છે, જયારે વાત નિર્વિકલ્પની આવે છે, ત્યારે તમે શ્રોતા છો કે જ્ઞે છો? જ્ઞે છો. તમે જ્ઞે છો એનો અર્થ હું જ્ઞાયક છું. ત્યાં સુધી જવા, હું જ્ઞાયક છું અને એની એ મુખ્ય છે. અને એ જે જ્ઞે છે એ કેવી રીતે જ્ઞે બને કહેવાય એની ચર્ચા આપણે હમણાં ગાથાથી લેશું. માત્ર ભાષામાં કે ભાઈ તમે જાણવા માત્ર જાણવામાં આવો છો એટલે જ્ઞે છો, એ બહુ સાદી ભાષા છે, સિમ્પલ કથન છે, એ સ્થૂલ કથન છે. પણ એ જ્ઞે છે હે ને, હું જ્ઞાતા દ્રષ્ટા છું, હું જ્ઞાયક છું, એની આખી વિધિ જે છે, ક્યારે જ્ઞે થયું કહેવાય અને ક્યારે હું જ્ઞાતા દ્રષ્ટા થયો કહેવાય, એ મોટી વિધિ છે, એવા પુરુષાર્થ છે. વાત ત્યાંથી આવે છે. વાસ્તવમાં જ્ઞાન, જ્ઞાન તો મહાન ચીજ છે. જ્ઞાન જ્ઞાયકથી રૂબરૂ કરાવે છે. ક્યારે બી જ્ઞાન જીવને ઘેથી રૂબરૂ કરાવતું જ નથી. એ છે હર સમય જ્ઞાન આપણને આપણાથી રૂબરૂ કરાવે છે. એ રૂબરૂ જ હોય છે, એ તરફ ધ્યાન જાય, અર્થાત તો એનું ભાન થાય, એ સમ્યક દર્શન છે. અને એનું ધ્યાન રહ્યા કરે ચારિત્ર છે. આટલા આટલી ફ્રેમિંગમાં કામ થાય છે. બરાબર છે? આ શૈલીથી પણ આ ગાથાઓને સમજવા જેવી છે, કેમ કે આપણી પાસે સમય છે. આજે 10 મિનિટ મળી, પાછા 5 દિવસ છે, એટલે પૂરેપૂરું લાભથી આપણે લેશું. અને આ રીતે એની ચર્ચા બહુ જરૂરી છે. તો હવે 3 વસ્તુ આપણે લેવી છે જ્ઞેયમાં. એક તો જે લૌકિક ચિત્રના માંથી કોઈ એક જ્ઞેય સમજીએ, એક ધાર્મિક ચિત્રમાંથી કોઈ એક જ્ઞેયને પકડીએ, અને ગાથામાં જેને જ્ઞેય તરીકે કહ્યું છે એની ચર્ચા કરીએ. બરાબર છે? અને એ બધા જ પ્રસંગોમાં હું જ્ઞાયક છું. કેમ કે જયારે એ પદાર્થ જાણવામાં આવે છે એ મારી ગાયકની પ્રસિદ્ધિ છે, ગેયની પ્રસિદ્ધિ નથી. અને ગાયકની પ્રસિદ્ધિ છે એમ અનુભવ કરે તો એના જેવી કોઈ બીજી આરાધના નથી, ત્યાં સુધી જવાનું છે. ઠીક છે, હવે જ્ઞેય જ્ઞાયકની થોડીક પ્રવૃત્તિ આપણે જોઈએ છે. શંકર દોષ ક્યાં બેઠો છે એ જોઈએ છે, અને પરિહાર કેવી રીતે થાય એ જોઈએ છે. એટલે બહુ સરસ ચર્ચા છે. તો લૌકિક ક્ષેત્રમાં આપણે એક કોઈ જ્ઞેયને ઊભું કરીએ કે શરીરમાં 104 ડિગ્રી તાવ આવ્યો. ઠીક છે, અને 104 ડિગ્રી તાવ હતો એ મટી ગયો, નોર્મલ થઈ ગયું. બે પરિસ્થિતિ ઊભી કરી. આ તો લૌકિકમાં આવું જ બનતું હોય છે. એ શું છે? જ્ઞેય છે. એ જ્ઞેય છે. એ જ્ઞેય છે એટલે શું? હું જ્ઞાયક છું. બરાબર છે? એ રીતે આપણે નોકરને કહીએ ને કે શેઠાણીને બોલાવ, કામ છે. એનો અર્થ કે હું શેઠ છું, કેવો અર્થ થાય છે? હે ને, નોકરને એવું લાગે કે કેમ આ શેઠાણી કહે છે આને, હેલા કે નહીં. એ રીતે એ એંગલ નથી જોવા મારે, હું શેઠ છું. આ એવી રીતે જ્ઞેય છે, એનો અર્થ કે હું ગાયક છું. આ રીતે છે. તો શરીરમાં 104 ડિગ્રી ટેમ્પરેચર આવ્યું, અને પછી 104ની જગ્યાએ નોર્મલ થઈ ગયું. એ જ્ઞેય છે. એ જ્ઞેય થાય છે જયારે આવું થશે, એ જ્ઞેય થાય છે. હું જ્ઞાયક છું. ત્યાં કોઈ શંકર દોષ નથી, સાંભળજો. ત્યાં કોઈ સંસાર નથી, ત્યાં કોઈ બંધ નથી. અહીંયા સુધી કોઈ બંધ નથી. અરે એટલું જ નહીં, અહીંયા સુધી એવી પ્રવૃત્તિ છે કે જેવી સિદ્ધોને કેવલી જ્ઞાન, કેવલ જ્ઞાનમાં પ્રવૃત્તિ છે. પ્રત્યક્ષ પરોક્ષને ગૌણ કરો, પરંતુ એમને ત્યાં જેવું જે જણાય છે કે શરીરમાં 104 ડિગ્રી તાવ છે, એવું જ આપણા મતિશુદ્ધ જ્ઞાનમાં પણ એ જ્ઞેય બને છે. કોઈ અંતર નથી, જાણવામાં કોઈ અંતર નથી. પ્રત્યક્ષ પરોક્ષનો કોઈ આપણે ભેદ હાલ નથી કરવો, જોઈ લઈશું પછી. બરાબર છે? થોડુંક એમ લાગે, થોડીક તુલના મહાપુરુષોથી કરવી જોઈએ ને. કોઈ અંતર નથી, સંસાર પણ નથી ત્યાં. તો પછી શંકર દોષ ક્યાં છે? કોઈ બતાવશે? મને તાવ આવ્યો નહીં, આપણે તો એનું વિશ્લેષણ કરીને કહો ને. મને તાવ આવ્યો. કોને તાવ આવ્યો? શરીરને આવ્યો કે મને આવ્યો? શરીરથી મિલાવીને અનુભવ કરે ને, મને તાવ આવ્યો, હું બીમાર છું. હે ને, આત્મા બીમાર પડે, આત્માને રોગ થાય. આત્માને રાગ થાય પણ રોગ ના થાય. આપણે રોગ મટાડીને સુખી થવા માંથી છીએ, રાગ મટાડીને સુખી થવાનો પ્રયાસ નથી કરતા. ખ્યાલ આવે છે પૂરી ફ્રેમમાં ભવનભાઈ? આપણે શું પ્રયાસ કરીએ? અરે રોગ જ નથી આત્માને, એ જે શરીરનો રોગ છે આત્માને રોગ જ નથી. રાગ આત્માનો રોગ કહી શકાય, પણ આપણે શરીરનો રોગ મટાડીને સુખી થવાનો પ્રયાસ કરીએ છીએ એનું નામ શંકર દોષ, એનું નામ એકત્વ બુદ્ધિ, અભેદ બુદ્ધિ, એનું નામ સંસાર. આ અહીંયાથી સંસાર, પછી એને મટાડવા માટેના જે ઉપાયો ને એના માટે જે એને જે અવિવેક રાખીએ છીએ, અભક્ષ અભક્ષનો વિચાર કર્યા વગર ને, એના પછી જે પણ કોઈ થાય છે એ બધું સંસારની પાછળની ચર્ચાઓ છે. આ સંસારના મૂળની ચર્ચા આપણે કરીએ છીએ. મૂળને જ ખતમ કરવું છે, પછી સંસાર જે બાકી રહેશે એને જોઈ લેશું, એની કોઈ ચિંતા નથી. ખ્યાલ આવે ને? એ પછી જોઈ લેશું. પેલા જે સંસારનું જે મૂળ છે ને, શંકર દોષ એ સંસારનું મૂળ છે એમ કહે. શંકર દોષમાં પંચ ઉદ્ગલ પરાવર્તન ગર્ભિત છે, એના બીજમાં અનંત સંસાર બેઠો છે. આપણને એમ લાગે કે હું એવું તો કઈ કામ કરતો નથી, સવાર સાંજ ભક્તિ પૂજા કરું છું અને મને કહો છો કે અમારા એ પણ માને છે શું, તેમાં માને છે શું? એ રાગમાં સુખ માને છે, એ રાગમાં ધર્મ માને છે, અને ભલે બધી એ રાગ તીર્થંકરોનો હોય કે ગુરુદેવશ્રી સંબંધી હોય, ખ્યાલ આવ્યો? કોઈ વસ્તુનો રાગ થોડી હોય છે, રાગ તો વિષય બદલે છે પણ રાગ તો રાગ જ છે. તો એવી રીતે આખી રાગ એટલે મોહ લઈ લેવો. જો અત્યારે જે ગાથાઓ ચાલે છે ને એમાં મોહ શબ્દમાં ચારિત્ર મોહ લેવો, અને અહીંયા કદાચ હું રાહ બોલું ને રાગ બોલું ને તો એ તમારે દર્શન મોહ સમજવો. બધા શૈલી છે ગુરુદેવશ્રી કહ્યું આજે અહીંયા જે એમને મોહ મોહથી આચ્છાદિત થાય છે છઠ્ઠું ગુણસ્થાન. તો અહીંયા કયા ત્યાં કયા મોહની વાત છે? ચારિત્ર મોહની વાત છે. અને અહીંયા કયા મોહની વાત છે? દર્શન મોહની વાત છે. એટલું અંતર સમજ્યું, બહુ મોટું અંતર છે. હેલો, તો કહે છે કે એક જે જ્ઞાક શંકર દોષ છે, હવે એ તો જ્ઞેય છે અને હું જ્ઞાય છું, પણ જ્ઞેય તરીકે ક્યાં લઈએ છીએ? તો જે પદાર્થ જાણવામાં આવ્યો એ પદાર્થની સાથે કોઈની કોઈ કલ્પનાઓ કરે છે, કોઈને કોઈ સપનાઓ જુએ છે, કોઈને કોઈને મિલાવીને આત્મવિકલ્પ કરે છે, આત્માનો અનુભવ કરે છે ને મિલાવીને, તો કે એ શંકર દોષ છે. આપણે ચાલી ગઈ છે 19મી ગાથામાં અભેદ બુદ્ધિનું પૂરું લિસ્ટ બતાવ્યું, પણ ટાઈમ થઈ ગયો ને. એમ હવે બીજું ફિલ્ડ લઈ લો. કયું ફિલ્ડ? ધાર્મિક ફિલ્ડ લઈ લો. ભગવાન જે છે એ શું છે? જ્ઞેય છે, પરદ્રવ્ય છે, ઇન્દ્રિયનો વિષય છે. ભગવાન ઇન્દ્રિયનો વિષય છે અને ભગવાન આત્મા અતિન્દ્રિય જ્ઞાનનો વિષય છે. પર જે ભગવાન બિરાજમાન છે ને પ્રતિમા, એ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય છે અને આ ભગવાન આત્મા અતિન્દ્રિય જ્ઞાનનો વિષય છે. બહુ મોટું અંતર છે, ખ્યાલ આવે? તો ભગવાન શું છે? જ્ઞેય છે. ભગવાન લાગશે ત્યાં સુધી ભક્તિ કરવાનો ભાવ આવશે, સમજમાં આવે ને? અને જ્ઞેય લાગશે તો પરમાત્મા બનવાનો પ્રારંભ થઈ જશે. હેલો, છે તાકાત, છે સાહસ, બરાબર? ભૂખ લાગે ને કઠિન. જ્યાં સુધી ભગવાન લાગશે ત્યાં સુધી ભક્તિ કરવાનો ભાવ આવશે. પણ એ જ્ઞેય છે એનો અર્થ કે હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું એમ જયારે ખ્યાલમાં આવે છે, અનુભૂતિ આવે છે, તો આપણી પરિણતિ પરમાત્મા બનવાનો પ્રારંભ કરી લેશે. એ રીતે ખબર નહીં ભગવાનની પાસે જેને શું એને એને રોજ કહે છે કે માગને તો હરોજ આયા કરતે હો, કભી મિલને આયા કરો. સ્વરૂપ છે, મીટિંગ છે આપણી. આ બધા ટ્રેનિંગ સેન્ટર છે. આજે છે ને જિનાલય, ચેતાલય જે પણ છે, આ બધા ટ્રેનિંગ સેન્ટર છે એમ સમજવું જોઈએ. અહીંયા ટ્રેનિંગ ચાલે છે, અનુભૂતિ તો એ ને ફૂટપાથ પર કરવાની. એ રીતે છે, જો એ રીતે આ છે ને. હવે ભગવાન છે જ્યાં સુધી એ ભગવાન છે એમ લાગશે ને ત્યાં સુધી હે ને, અને હું ભક્ત છું એનો અનુભવ થશે. એ જ્ઞેય છે. વાત પતી ગઈ? કોઈ વાત પતી ગઈ? વિકલ્પની વાત પતી ગઈ, વિકલ્પનું ડેવલપમેન્ટ સમાપ્ત થઈ ગયું હે ને. વિકલ્પની વિષય વસ્તુ ભગવાન છે કે દુકાન છે એનો મતલબ નથી. વિકલ્પ છે, હું એ જ્ઞેય છે, હું જ્ઞાયક છું. વાત ત્યાંથી સમાપ્ત, ત્યાં સંસારની સમાપ્તિ છે, ત્યાં દ્રષ્ટિમાં સંસારની સમાપ્તિ છે. ખ્યાલ આવે ને? બહુ આવાવાળી છે ગાથા હમણાં જે ચાલશે ને, બહુ એની ટીકા જોરદાર છે. આપણે અનુસંધાન કરીશું દરેક ગાથાઓ. એટલે પૂરી આ છે, આરાધના છે, ત્યાં ભાવે ભાવક ભાવનો અલગ અર્થ લીધો છે. આજે ચાલી ને ગાથા, આગળ ચાલશે. હવે એ કહે છે કે એ તું ભગવાન છે. કુંકુમમાં જ્યાં સુધી કોઈ બી પદાર્થ છે, આ પદાર્થ છે ને, આ પદાર્થ છે જ્ઞેય છે, એ ક્યારે જ્ઞેય લાગશે? કે આમાં કોઈ પ્રયોજન ભાષિત નહીં થાય તો જ આ જ્ઞેય લાગશે. કોઈનું કોઈ પ્રયોજન ભાષિત થયું તો સમજી લો કે શંકર દોષની કુટીમાં જશે એ ચિંતન આપણું, એ સોચ હે ને. સોચનું કરેક્શન કરવું બહુ જરૂરી છે. આ જેટલું બી અહીંયા આપણે નિરૂપણ કરીએ છે એમાં સોચનું જ કરેક્શન કરવાનું છે, અને એના આધાર ઉપર ખોટા અભિપ્રાયને આપણે વાસ્તવમાં એ ખોટો અભિપ્રાય છે એનાથી દૂર થવાનું છે. એ કામ એટલું જ કરવાનું છે. આ છે આરાધના છે, આ જ આરાધના છે. પૂજા ભણી આવે આ કે છે એ જે છે ને એ બધું હે ને ક્યાંથી આવે આપણી ઉપર? પૂજા પૂજનમાંથી આવે ને? એ નથી, એમ નથી, એ તો અભિવ્યક્તિ છે. અંતરંગમાં જે ભગવાનનું ભગવંતોનું જે બહુમાન છે ને એ બહુમાન જયારે સમાય નહીં ને મનમાં એટલે વાણીમાં આવે. એ વાણીમાં આવે એ પૂજાની રીતથી આવે, શબ્દોમાં આવે, અને એમાં ના સમાય તો નૃત્યમાં આવે હે ને, ચામર ઢોળવાનો ભાવ આવે ત્યારે આવે, નગારાથી નહીં, ઢોલથી નહીં, મ્યુઝિશિયનથી નહીં. આ છે ત્યાંનું. અચ્છા મને બતાવો કે વાત નીકળી છે થોડી સ્થૂલ, પણ ભગવાનનું બહુમાન જયારે પૂજા કરતા હોય ત્યારે જ આવે કે ચોવીસે કલાક આવે? હે ને, જવાબ આપવો પડશે તમે કહ્યું છે તો. અષ્ટદ્રવ્ય ચડાવીએ ત્યારે જ બહુમાન આવે કે ચોવીસ કલાક? અચ્છા ચોવીસ કલાક, ચોવીસે કલાક બહુમાન આવું એટલે શું? હે ની પ્રેક્ટિકલ બતાવો, પ્રેક્ટિકલ. મને શાસ્ત્રીય શબ્દ નથી જોઈતા, પ્રેક્ટિકલ. આપણને ચોવીસે કલાક દુકાનના થડે બેઠા છીએ ત્યાં બી ભગવાન બહુમાન છે એમ કીધું ને જયારે અમને, તો બધી જગ્યાએ બહુમાન છે. તું કેવી રીતે બહુમાન છે એ કેવી રીતે કહેવાય? એ બધા શબ્દો છે, પ્રેક્ટિકલ. મને ભાવવાસન કરાવો. મહિમા, મહિમા શાનો મહિમા? શું છે મહિમા? ભગવાન છે, અમારા ભગવાન છે. મહિમા કોને કહેવાય સાંભળો, કેવી રીતે સાંભળજો બરાબર. કે જે બી તત્વ કહ્યા, જે બી આપણે તત્વ સાંભળ્યા હે ને, એ હરેક પ્રસંગમાં આપણને એનો પક્ષ બન્યા રાખે, એ સત્ય ભાષિત કર્યા કરે હે ને. સંસ્કાર જે છે ને એ જે બહારમાં ઉદય આવે છે ને, તો ઉદયમાં જોડાઈએ છે, આપણો સંસ્કાર છે, આદત છે ખોટી અનાદિની, એમાં જોડાઈ જઈએ છે. કમાવા જઈએ, આ જઈએ, ભોગોમાં જઈએ, પાંચ ઇંચના વિષયોમાં ઉપયોગ લગાવીએ, ટીવી જોઈએ, આ જોઈએ, ખેલ જોઈએ, બધા ખેલ ચાલુ હોય. પરંતુ નક્કી એ થાય છે, અથવા એ નક્કી થયેલું છે, એ જ થાય છે કે નહીં આમાં કોઈ દમ નથી, તો એ ભગવાનનું બહુમાન છે. એ દ્રવ્યાનુયોગ પરખ ભગવાનનું બહુમાન છે, ભગવાનનું બહુમાન છે, બરાબર છે. અને ચરણાનુયોગ પરખ ભગવાનનું બહુમાન કહ્યું છે કે જે એમની ચરણાનુયોગ અને આજ્ઞા અનુસાર બાહ્યચર્યા હોય એ ભગવંતોનું બહુમાન છે. કહેલાવ્યો. અભક્ષ કેવી રીતે ગળે ઉતરે, કેવી રીતે ગળ્યો, કઈ રીતે અરગણ પાણીનું ટીપું પણ, બિસ્લેરીનું પાણી ટીપું પણ એને મોઢામાં આપણે લઈ શકીએ, જેમાં અસંખ્યાત જીવો કહ્યા છે. હેલાવ્યો કે નહીં તો મને બતાવો કે પછી કેવી રીતે છે હે ને. રાત્રિ ભોજનમાં માંસાહાર કહ્યો છે, કેવી રીતે કરીએ? તો પછી એનો ત્યાગ હોય તો એ ભગવંતોનું બહુમાન છે, એ ચરણાનિયોગ પરખ બહુમાન છે. ધ્યાન રાખજો, એટલું સસ્તું નથી ભગવાન આત્માને મળવું, પોતાની સાથે મળવું, પોતાની સાથે મીટિંગ કરવી એને, એની જે પાત્રતા છે ને એ બહુ ઊંચી જોઈએ છે. એટલું સરળ નથી, એટલું સસ્તું નથી. ભલે સરળ કહો, સહજ કહો, પણ સસ્તું નથી. એના માટે આ બધી જે કહી ને બહુમાનની વાતો હોવી જોઈએ. ખાલી અહીંયા આવીને બહુ ગીત સંગીતથી આપણે, તો અભિવ્યક્તિ માત્ર છે, આ બહુ વિચારણીય છે બાબત. જીવન એક સાઈડ થઈ જવું જોઈએ, દુનિયાની સાથે કોઈ સંબંધ નથી. એક એક વળું થઈ જાય ને માણસ બેસે એક, એટલે દુનિયા ભલે પાગલ કહે તો કહે, શું ફરક પડે છે? એવી રીતનું વાસ્તવમાં નિમિષભાઈ એમ જ છે. જીવન તો એટલી એટલું એટલા એફર્ટ્સ જરૂરી છે ને, તો પણ ગુરુદેવજી કહે કે અનુભૂતિ થઈ જશે એમ નહીં, પણ જેને અનુભૂતિ થશે એનું જીવન આનાથી વિરોધમાં નથી હોતું. આ ભગવંતોનું બહુમાન છે. આપણે ચાલે છે ઘે જ્ઞાન, એ બધું શું છે? આ બધું કહ્યું શું છે? જ્ઞેય છે. એને જ્ઞેય માનવી ક્યારે ના કહેવાય? એમાં શંકર દોષ, એમાં પ્રાઉડ ફીલ કરે તો શંકર દોષ ગયો, કામથી ગયો. આટલું બધું કર્યા પછી એનું પ્રાઉડ ફીલ કરે ને તો ઉપરથી નીચે પડે ગયો, અને એ ન કરે તો એ ગયો. એનાથી વિરોધી જીવન હોય તો બી ખતમ, અને એવું જીવન હોય પછી એનું પ્રાઉડ ફીલ કરે તો મોટી ભૂલ આવી ગઈ. જ્ઞેય જ્ઞાયક શંકર દોષ માં એ શું હતું? જ્ઞે, જ્ઞે નો અર્થ કે પરગ્ને હતું. અચ્છા એક તો એ બીજી સાઈડ, એ પરગ્ને હતું. જ્ઞે એટલે શું? હું તો જ્ઞાયક હતો. હું જ્ઞાયક એટલે હું જ્ઞાતા દ્રષ્ટા. મને એ પરિણામોની સાથે કોઈ પણ, મને એની સાથે કોઈ ઉમેદ નથી. કોઈ અપેક્ષા નથી. એ પરિણામ હોવા જરૂર હોવું અલગ છે અને એની અપેક્ષા રહેવી અલગ છે. કોઈ બારીક વાત કરી ને જયારે ધીરે ધીરે જે અન્નની પરિણતિ ક્યાં ખુલે છે, આપણી વિચાર શક્તિ કેવી રીતે કેળવાવી જોઈએ એ એંગલથી હું ચર્ચા કરી રહ્યો છું. બાકી તો આ ગાથા અને અહીંયા શ્રોતાઓ બી એટલા જોરદાર હોય છે કે બધાને બધી ખબર છે, પણ આ ખબર નથી કેવી રીતે એમાં જવું એ ખબર નથી. એનો અર્થ છે, એનો ભાવ છે, ગુરુદેવજીના પ્રતાપે બધી વસ્તુ આવી. પણ ગુરુદેવજીના પ્રવચનોમાં હું કાઢીને બતાવીશ તમને, એવા એપ્રોચેબલ સેન્ટેન્સ બી આવે છે એ રીતે. તો જ્ઞેય અને જ્ઞાન બરાબર છે. ત્રીજો પોઈન્ટ લઈએ પછી પ્રવચન સ્થાનની એક ગાથાને ટચ કરીએ આપણે. ત્રીજો પોઈન્ટ છે, અહીંયા જે ગાથા ચાલી રહી છે એ ગાથામાં જ્ઞેયની જગ્યાએ શું લીધું છે? હે, ઇન્દ્રિયો. અહીંયા ઇન્દ્રિયો લીધી છે જ્ઞેયની જગ્યાએ, હે ને? હવે ઇન્દ્રિયોમાં ઇન્દ્રિયોમાં શું લીધું? બહુવચન છે ને, ઇન્દ્રિયો એટલે પાંચ ઇન્દ્રિયો લીધી અહીંયા, એને પાંચ ઇન્દ્રિય એ બી છે ને, પાંચ ઇન્દ્રિય નહીં, અહીંયા તો દ્રવ્ય ઇન્દ્રિય, ભાવ ઇન્દ્રિય અને એના વિષયો. તો જે પાંચ ઇન્દ્રિયો છે ને એ આ ત્રણ પ્રકાર કહે, એમાંથી એક પ્રકારમાં આવી જાય. શામાં આવે? દ્રવ્ય ઇન્દ્રિયમાં. એના માધ્યમથી જે જ્ઞાન વ્યવસાય કરે છે એ ભાવ ઇન્દ્રિયમાં આવે, અને એના જે વિષયો બને છે એ પદાર્થોમાં આવે, અને એને ત્રણને શું કરવાનું છે? જીતવાનું છે, હે ને? જીતવાનું છે એટલે કેવી રીતે? ભિન્ન જાણવાનું છે મારા જીવનમાં, એને દૂર દૂર સુધી એનો કોઈ મતલબ નથી એમ, અને એની અંદર મારો કોઈ સત્તા નથી. હવે એ બધી ચર્ચા આપણે થોડી ખુલીને કરવાની છે. ગઈ વખતે બહુ સ્પીડમાં એક પ્રવચનમાં કર્યું હતું બરાબર ને, એટલા માટે એને ખુલીને કરવાની. હવે વાત એ છે, હવે લઈશું આપણે ત્રણ પ્રકારે ઇન્દ્રિયો લખ્યું. ઇન્દ્રિયો જીતી ઇન્દ્રિયોને જ્ઞાન સ્વભાવે અધિક જાણે આત્મને, જ્ઞાન સ્વભાવથી એને ભિન્ન જાણે, હે ને? જ્ઞાન સ્વભાવથી ઇન્દ્રિયોને ભિન્ન જાણે એટલે એમાં એકત્વ બુદ્ધિ છોડ, અને ઇન્દ્રિયોથી ભિન્ન ભગવાન આત્માને જાણે એટલે ભગવાન આત્મામાં એકત્વ બુદ્ધિ કરો. બે કથનમાં અલગ અલગ વ્યવસ્થાઓ છે, હે ને? પરદ્રવ્યને આત્માથી ભિન્ન જાણો એટલે એ તરફ દ્રષ્ટિ છોડ, હે ને? આત્માથી પરને ભિન્ન જાણ, પરથી આત્માને ભિન્ન જાણ એટલે આત્માની દ્રષ્ટિ કર, હે ને? બંને જે એ પ્રમાણે અસ્થિ નાસ્તિમાં વાત ઘટે છે. હવે મેઇન વસ્તુ એ છે કે જ્ઞેય જ્ઞાયક શંકર દોષમાં જે આપણે આટલી બધી વાત કરી કે ભાઈ એ તો જ્ઞેય છે, હું જ્ઞાયક છું, તો એ જ્ઞેય કઈ રીતે બને? જાણવા માત્ર આવે છે એટલે જ્ઞેય કહ્યું, એ તો બંધારણ છે. પણ અહીંયા જ્ઞેય બન્યું ક્યારે કહેવાય, હે ને? જયારે પુરુષાર્થમાં જ્ઞેય રહ્યું કે બન્યું ક્યારે કહેવાય? કે હું જ્ઞાતા દ્રષ્ટા રહું. સાંભળજો બરાબર, ભૂલ અહીંયા થઈ જાય છે. દરેકના માટે એ જ્ઞેય છે ને હું જ્ઞાયક છું એનો ના નથી, એ પદાર્થ જ્ઞેય છે, કેમ કે જ્ઞાનનો વિષય બને છે એટલે જ્ઞેય કહી દીધું, અને હું જાણું છું એટલે હું મને જ્ઞાયક કહી દીધું. પણ એ જ્ઞેય કઈ રીતે થયું કહેવાય, અને હું જ્ઞાયક છું એ કઈ રીતે થયું કહેવાય? મુક્તિના માર્ગમાં એને જ્ઞેય જ્ઞાયકની જે પદ્ધતિ બતાવી છે પ્રવચન સારમાં કહ્યું છે, બતાવું તમને. સાંભળજો, હા, તો ગાથા તમે ગઈકાલને ચાલી હતી, કઈ ચાલી હતી? કઈ ચાલી, હા, એ કાઢો નહીં, 239 હતી મારા ખ્યાલથી, 239 હતી. પહેલી લીટી છે બહુ, હા, એ નથી, 240 બરાબર. એમાં ગુરુદેવજીનું પ્રવચન બી છે મારી પાસે, કાલે જ મેં સ્ક્રીનશોટ કરેલી. તો પહેલી લીટીમાં, બે લીટીમાં બધો સાર છે, અને આજની ગાથામાં તો આખી વાત ઉતરી છે, બધી જ છે. આજે કાલ ચાલશે એને. જો જે પુરુષ, પેજ નંબર 446 મૂળ ગ્રંથમાં ટીકા, જે પુરુષ અનેકાંત કેતન આગમ જ્ઞાનના બળથી સકળ પદાર્થોના ઘિયાકારો સાથે મિલિત થતું વિશદ એક જ્ઞાન જેનો આકાર છે, અહીંયા સુધી જ્ઞેય જ્ઞાયકની વાત આવી. પછી એવા આત્માને સદતો, એમ સદતો, પણ એ કેવી રીતે શ્રદ્ધા થાય? જ્ઞેય જ્ઞાયકમાં આત્માની શ્રદ્ધા કેવી રીતે થાય? આત્માની શ્રદ્ધામાં શું કરવાનું છે? આ ગુરુદેવ આજે બોલ્યા હતા, જ્ઞાન પ્રધાન શૈલી છે, બાકી આત્મામાં અહમ પણ કરવું એ દ્રવ્ય પ્રધાન શૈલી છે, દ્રષ્ટિ પ્રધાન શૈલી છે. અને ઘેને જ્ઞાન, જ્ઞાનમાં ઘેયાકાર ને જ્ઞાનાકારમાં અહીંયા કહ્યું કે એની ઓરથી નિવૃત્ત થઈ જવું, હે ને? એના ઓરથી નિર્વિકલ્પ થઈ જવું એ જ્ઞાન પ્રધાન શૈલી છે. અને ઘે અને ગાયકની અગર વ્યવસ્થા જે છે, ઘે ગાયકની જે પૂરી વ્યવસ્થા જે છે એ જો અહીંયા લખ્યું જે પ્રમાણે સમજવા આવે તો પદાર્થ સંબંધીની દૃષ્ટિ છૂટે, અર્થાત તો નિર્વિકલ્પ પ્રભુ યાદ આવે વગર રહે નહીં, એવી પૂરી પ્રવચનમાં એમને ચર્ચા કરી છે. સાંભળજો આખી વસ્તુ એ રીતે, આને આ રીતે સમજવું જોઈએ તમારે. ફરથી વાંચું છું. જે પુરુષ અનેકાંત કેતન, કેતનમાં ધજા લહેરાવી એમ પણ કહ્યું છે. અનેકાંત કેતન, કેતન નો અર્થ જ્ઞાન પણ થાય, જ્ઞાનમાં અનેકાંત હેને, વાણીમાં સાદવાત, આચરણમાં અહિંસા, જીવનમાં અપરિગ્રહ અને દ્રષ્ટિમાં ભગવાન આત્મા. આ ભગવાન મહાવીરનો સંદેશ છે. હલાવે કે નહીં? આ રીતે વાણીમાં શું હોવું જોઈએ? સાદવાત, સ્પષ્ટીકરણ હોવું જોઈએ. કઈ પણ બોલો તો બહુ સ્પષ્ટીકરણ હોવું જોઈએ, સાદવાત. ધ્યાનમાં અનેકાંત હોવું જોઈએ. આચરણમાં અહિંસા હોવી જોઈએ. જીવનમાં અપરિગ્રહ હોવો જોઈએ. અને દ્રષ્ટિમાં ભગવાન આત્મા હોવી જોઈએ. આ પૂરી ચારે અનુયોગની આ એકમાત્ર તાત્પર્ય છે. અનેકાંત કેતન, અનેકાંત કેતન, અનેકાંતમાં એ જ્ઞાન શું કહે છે એની ચર્ચા છે. પછી ગુરુદેવસિંહ ખુલે છે વાત, ત્યાંથી વાંચું ડાયરેક્ટ. એને મારે વર્ડ ટુ વર્ડ લેવું નથી અહીંયાથી, કે આપણો વિષય આને સંબંધિત છે. એટલે જુઓ, ગઈકાલે ચાલે ને એની વાત છે, 240 નંબરની ગાથા, બહુ અદભુત છે. જે પુરુષ અનેકાંત કેતન, આગમ જ્ઞાનના બળથી અનેકાંત કેતન ત્યાં અટકી જાય છે. આગળ આગળ જુઓ. અનેકાંતનો અર્થ ઘણો થયો હતો, પેલા કર્યો હશે પણ હવે એનું સેમ્પલ અહીંયા કરે છે. જુઓ શું છે અનેકાંતનો અર્થ? દ્રવ્ય દ્રવ્યમાં છે, દ્રવ્ય ગુણરૂપ નથી, ગુણ ગુણમાં છે, ગુણ પર્યાય રૂપ નથી. તમને એમ લાગતું હશે ગુરુદેવ એમ જ બોલી જાય છે, અરે એમ જ નથી બોલી જતા, આની અંદર માલ છે. હેલાયો કે નહીં? ફરીથી બોલું, જુઓ દ્રવ્ય દ્રવ્યમાં છે, દ્રવ્ય ગુણરૂપ નથી, ગુણ ગુણમાં છે, ગુણ પર્યાયરૂપ નથી, પર્યાય પર્યાયરૂપ છે. એક ગુણ ગુણરૂપ છે, બીજા ગુણરૂપ નથી, રાગ રાગરૂપ છે, નિર્વળ પર્યાયરૂપ નથી, નિર્વળ પર્યાય પર્યાયરૂપ છે, દ્રવ્યરૂપ નથી. કઈ ખ્યાલ આવ્યો? કઈ ખ્યાલ નહીં આવ્યો. હે, કેટલી સ્વતંત્રતા, સાબર સ્વાધીનતા. જો બીજા દ્રવ્યની તો ચર્ચા જ નથી કરી, અને હું કોઈનું કારણ નથી અને હું કોઈનું કાર્ય નથી એની તો અહીંયા ચર્ચા જ કરી. પણ મારા દ્રવ્ય ગુણ પર્યાયમાં પણ આવીને જોઈએ છીએ તો ભગવાન આત્મા સમ્ય દર્શનનું કારણ નથી. હલાવ્યું કે નહીં? કેમ કે એ સમય પર્યાયમાં એની તત્સમયની યોગ્યતા, એનું સામર્થ છે કે ભગવાન આત્માને જોઈને એ દર્શન કરી લે. તો આપણે શું કરવાનું? સમ્યક દર્શન કરવું છે એટલો વિકલ્પ પણ ઠીક નથી. પરમાર્થને એને વ્યવહાર પોષાતો જ નથી, એટલો સેન્સિટિવ છે કે વ્યવહાર બરદાસ્ત નથી થતું પરમાર્થ. હેલાયો કે નહીં? એ રીતે છે, ગજબની વસ્તુ છે. વ્યવહાર ભલે પરમાર્થને બતાડે પણ અનુભવ વખતે વ્યવહાર બરદાસ્ત નથી થતો, જરા પણ નથી થતો. બતાવું તમને એક સેમ્પલ બતાવું, સાંભળજો. કે હું એક દિવસ અથવા કાલે જરૂર તત્વનું અનુભવ કરી લઈશ, એક વાર ચલો એમ લઈ લઉં, એક વાર તો જરૂર ભેદ જ્ઞાન કરી અને આત્માની અનુભૂતિ કરી લઈશ. અગર જો એવું વિચારે છે તો વર્તમાનમાં જે અહેસાસ નું ચૂકી જાય છે. આ જ મેટર, ખ્યાલ આવ્યો તમને? વર્તમાનમાં એ અહેસાસ ચૂકી જાય છે, એટલું બી અમને બરદાસ્ત નથી. કરવાની વાત અમને છે જ નહીં, હું તો છું એમાં મને તો મજા આવે. એટલે પેલું અમર હે કહાની લીધી ને, એ તો જો આત્મા કો લખતે હે, બહુ અદભુત વાત છે પર્યાયની ઓરથી. પણ જે નથી લખતા એ બી પ્રભુ, અમે તો ત્યાંથી જોઈએ. આત્માને નથી જાણતો એ બી પરમાત્મા સ્વરૂપ છે, ત્યાંથી આપણું સવાર થાય છે, નહીં તો નહીં થાય. હવે આત્માની જાણવાની વાત આવી કે આવી એ તો આવશે જ સાથે, પણ અહીંયાથી વાત છે. એટલું પણ એને બરદાસ્ત નથી, એને પરમાર્થ બહુ જોરદાર છે. કે મતલબ કે જે બી ગુણ જે છે, દ્રવ્ય ગુણને પર્યાય જે છે, દ્રવ્ય સત, ગુણ સત અને પર્યાય સત, જયારે ત્રણે સત છે, પ્રવચન સાર છે. સતનો અર્થ શું? અહેતુક. જયારે સત છે તો એનો કર્ણવાળો કોણ? હવે દ્રવ્ય જે રીતે સત છે ટકવા માટે, ગુણ જે રીતે સત છે અને પર્યાય તે સમયનું ધ્રુવ સત્ય છે, તે સમયનું ધ્રુવ સત્ય છે. હવે એને બદલવું કે ખેંચી લાવવું કે અટકાવવું કે આખી પર્યાય બુદ્ધિ નષ્ટ થઈ ગઈ અને જે બુદ્ધિ ભ્રષ્ટ થઈ હતી એ બદલાઈ ગઈ. હેલો, એટલી મોટી વાત છે. હવે અહીંયા સાથે શું સંબંધ છે? અહીંયા સાથે બીજી વાત છે. આગળ ગુરુદેવજી કહે છે કે જે રીતે આખી સિસ્ટમ કહી પોતાનું વિશ્વ આત્મપણિક વિશ્વ છે, અને અહીંયા હવે ત્રણ લોકના વિશ્વની વાત પ્રવચનસારમાં છે પણ ત્યાંથી હટીને વાત કે આત્મપણિક વિશ્વ છે અને એક વાસ્તવમાં દ્રવ્ય એ પોતાની સત્તા છે. એ જે સત્તા છે ને અવાંતર સત્તા, આપણા માટે એ મહાસત્તા છે. પૂરી વિશ્વની સત્તા લઈએ તો આત્મા અવાંતર સત્તામાં જશે, પણ હું મારા વિશ્વની વાત કરું તો હું મારા માટે મહાસત્તા છે. આખી વાત બદલાઈ જાય. પ્રવચનસારની શૈલી છે, થોડી કઠિન પડશે પણ આ રીતે જ છે. ખ્યાલ તો એ રીતે છે. તો એ મહાસત્તા છે અને એમાં અનંત ગુણ રહેલા છે અને એની હર સમય પર્યાય થાય છે, અને જે પર્યાય થાય છે એનો નિયમ છે, ક્રમશઃ નિયમિત આદિ બધું છે. તો મારે કરવાનું શું રહ્યું? અહીંયા વાત જુદી છે. અહીંયા એ કહે છે કે એ જ્ઞેય બને ક્યારે કહેવાય, આપણે એના પર જવું છે. આ બધી સિસ્ટમ સમજી લીધી, વસ્તુ વ્યવસ્થાની સિસ્ટમ સમજી લીધી, અને કેવી રીતે ભગવાને કેવી રીતે દ્રવ્યો રહેલા છે વિશ્વમાં, અને કેવી રીતે ભગવાને જાણ્યા છે, અને કેવી એ રીતે આપણે જાણવા જોઈએ. કોઈ આપણા દ્રવ્યમાં પણ કોઈ પરાધીન એંગલ નથી, અને કોઈ બી એક કણ બી પરાધીન નથી ત્યાં. બરાબર, દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેયનું સત્પણું છે. તો એ રીતે કહ્યું. તો હવે કહે છે કે એ રીતે જયારે ઘે બને, હવે સાંભળો, જુઓ આગળ એ લઈએ એમનું કેવી રીતે કહ્યું છે. અગબના જ્ઞાનમાં અનેકાંત, આ અનેકાંત થઈ ગયું. બરાબર, આ બધું અનેકાંત. હવે મને બતાવો આ સમ્યક અનેકાંત છે તો પછી સમ્યક એકાંત શું હોવું જોઈએ? ધ્યાન રાખજો, સમ્યક અનેકાંત એ પ્રમાણ જ્ઞાન છે અને સમ્યક એકાંત એ અનુભૂતિ છે. આ સમ્યક અનેકાંત થઈ ગયું. આપણી જે સોચ છે પ્રમાણિક છે, અને પ્રમાણિક ક્યારે થી કહેવાય? કે હું પોતાને સ્વાધીન અનુભવ કરું, એ સમ્યક એકાંત છે. એ આત્માનો અનુભવ છે, એ સમ્યક એકાંતનો જન્મ થયો. અગર જો સમ્યક એકાંત નથી પ્રગટ થતું તો સમ્યક અનેકાંતની જે જાણકારી છે એ ઇન્ફોર્મેશન છે, એકદમ નીચે ઉતરીને વાત છે. ત્યાં એ રીતે જાગે, સિમ્પલ છે, જરા પણ કન્ફ્યુઝન નથી. આ કે માન લો કે તમે આખી વ્યવસ્થા સમજ્યા પછી સ્વાધીનતાનો અહેસાસ ના આવે, સ્વાધીનતાની અંદરમાં ભાવભાષણ ના થાય. ખ્યાલ હું શું કહું છું? એવું મહેસૂસ ના થાય કે હું સ્વાધીન છું, એવું મહેસૂસ ના થાય કે પરાધીનતા એ વાસ્તવ મારું અજ્ઞાન છે. એવું મહેસૂસ થવું એને એ વૈરાગ્ય છે, અને એવી પ્રતીતિ થવી એ ધર્મ છે, એ વિતરાગતા. આજે કહ્યું સમ્યક દર્શનની પર્યાય, પછી કહ્યું કે જ્ઞાન પ્રધાન છે. આના પછીની જ ગાથા છે, તરત જ આ લખી ને જબરજસ્ત છે. 242મી ગાથ. જે તત્વ અને જ્ઞાતૃતત્વની ત્રથા પ્રકારે જેમ છે તેમ યથાર્થ પ્રતીતિ જેનું લક્ષણ છે. સમ્યક દર્શનનું લક્ષણ આત્માની અનુભૂતિ કહો, આત્માની દ્રષ્ટિ કહો, આત્મામાં એકત્ર બુદ્ધિ એ કહો. તો કે નહીં, આ રીતે કહી આ સમ્યક દર્શન, આ જ્ઞાન પ્રદાન બોલ્યા ગોડેલસી કે તો જ્ઞાન પ્રદાનની પદ્ધતિથી આ સમ્યક દર્શનની પરિભાષા છે. આ રીતે જોઈશ ઘે જ્ઞાનનું સંબંધ તને ખ્યાલ આવશે કે બધા જ ઘેઓ કેવી રીતે ઉતરે છે આત્મામાં, કેવી રીતે ઘૂસ્યા છે, કેવી રીતે ઝલકે છે. આવી રીતે ઝલકે તો એ જ્ઞાન ઠરે છે, એ જ્ઞાન જ્ઞાતા દ્રષ્ટા રહે છે. એમ આખી વસ્તુ કહેવી છે. જ્ઞાન પ્રદાન શૈલી છે, જો આગમના જ્ઞાનમાં અનેકાંત અનેક ધર્મ પરસ્પર વિરુદ્ધ છે એમ બતાવનાર આગમ, આ લીટીમાં પૂરેપૂરો સાર છે. અત્યારે ખોલવી નથી મારે. પૂરા જે પરસ્પર વિરોધી લાગે છે ધર્મ, એ ધર્મ વસ્તુમાં રહેવામાં વિરોધ નથી, વસ્તુની સિદ્ધિ કરે છે. અને તત્ત વસ્તુની શું સિદ્ધિ કરે છે? શુદ્ધ છે એમ સિદ્ધિ કરે છે. ખ્યાલ આવ્યો? સત અસત વસ્તુનું અમરપણું સિદ્ધ કરે છે. એક અનેક વસ્તુ ધર્મ આત્માની પરિપૂર્ણ સિદ્ધ કરે છે, અને નિત્ય નિત્યાત્મક વસ્તુ આત્માની સ્વાધીનતા સિદ્ધ કરે છે. એકમાત્ર જ્ઞાનને જાણે તો જ્ઞાનના પ્રકાશમાં અનંત ધર્મો આ રીતે ઉછળે છે, અને ઉછળતી શક્તિઓનો સ્વાદ આવે છે, અને આત્મા મોજમાં રહે છે. આખો કોન્સેપ્ટ આ રીતે જાય છે. પદાર્થોને જાણે છે હેને તો તત અતત પોતાનામાં તન્મય થઈને જાણે છે, અને અતત એટલે પરને જાણે તો બી પોતાનામાં તન્મય રહે છે, એટલે આત્મા मग घेकृत असुत्ताने ते आत्मा शुद्ध ते सदा काळ एवी अनेक चिंतन अनेक चर्चाओ सत्यना प्रकरणमां अहींयाथी रिलेटेड अहींया 47 नये द्वारा स्पष्ट करशे अने त्या 47 शक्तिओ द्वारा आत्माना दर्शन करावशे शू 60 गांठ छे आचार्य कुनकुन देवनी शैलीनी अने आ रीते अनुयोगना एकबीजानी साथे अनुयोगनी पद्धति मेळवी जोईए मिलान करवुं जोईए आत्मानी साथे मळशे आ પોતાની સાથે આ વસ્તુ મળશે તમને ખ્યાલ આવે સીધું જો અહીં લખ્યું છે આગમના જ્ઞાનમાં અનેકાંત અનેક ધર્મ વિરુદ્ધ એમ બતાવનાર આગમ એવા આગમ જ્ઞાનના બળથી સકળ પદાર્થોના ગિયાકારો સાથે મિલિત થતું હવે અહીંયા આપણો પ્રસંગ આવે છે આપણો જે આપણે કીધી અહીંયા આવે છે નીચેના છે વિશદમાં સકળ પદાર્થોના ગિયાકારો બધા જે ઘે તેની સાથે પોતાના જ્ઞાનમાં ગિયાકારનું જ્ઞાન આવી ગયું બરાબર છે મિલિત નામ સંબંધ થઈ ગયો એને સ્વસાની સાથે સંબંધ થઈ ગયો ઘેઓ સાથે કે જ્ઞાન સાથે કોની સાથે રૂબરૂ થયો ઘે સાથે કે જ્ઞાન સાથે પણ એ જ્ઞાનની સ્પષ્ટતા એ જ્ઞાનની સ્વચ્છતા કેટલી જોરદાર છે કે જાણે બધા ઘે પી રહ્યું હોય અને કેવા જેવી રીતે છે એવી રીતે જેવી રીતે ગુણ રહેલા છે જેવી રીતે પર્યાય રહેલી છે એવું ઘેયાકાર રૂપ જ્ઞાનમાં પરિણમ્યું એ ખરેખર તો જ્ઞાનનું જ પરિણમન છે વાસ્તવમાં એ રીતે જાણતા વિકલ્પ નથી રહેતો ઘે સંબંધી કોઈ કેમ આમ કેમ નહીં કહે કારણ ઢૂંઢના મત યાદ આવ્યું પરમદેશનું પ્રવચન બે દિવસ પહેલાનું અકાર કાઢે તો સાંભળે છે ભાઈ ગુરુદેવજી કહે કારણ ઢૂંઢના મત આ કોને તોડ્યું આ કોને ફોડ્યું કોને કર્યું કે તને ખબર નથી કોઈ કાર્યકારણ બારમાં છે જ નહીં ગુરુદેવજી પણ આત્મ પ્રસિદ્ધિ ગ્રંથમાં હતું એક વાક્ય કારણ ઢૂંઢના મત બરબાદ થઈ દઈશ ઘરમાં કોઈ ડાઇનિંગ ટેબલ તૂટી ગયું તો કોને ફોડ્યું કારણ ઢૂંઢના મત એના સ્વકાલમાં એ થવા વાળું થયું છે એ સમયનું ધ્રુવ સત્ય છે હેલાયું કે નહીં અને મારા જ્ઞાનમાં ઝલકવાની એ જે જ્ઞાનમાં પર્યાય મેં ઝલક્યું ને એ મારા જ્ઞાનનું ધ્રુવ સત્ય છે એક એક ક્ષણિક છે પણ એ એક એક ક્ષણનું ધ્રુવ સત્ય છે અને એ ધ્રુવ સત્ય છે મારા ત્રિકાળી સતને બતાવે છે કેમ કે આ તો સમયસાર છે ઉત્પાદ રે ધ્રવ્યોત્તમ સત આગળ ચાલી ગયું હશે તમારે ગીત પ્રજ્ઞા પણ ચાલ્યું ના માં અહીંયાથી લીધું ચરણન યુગ ઉત્પાદ વે ધ્રવ્ય પર્યાયના ત્રણ અંશ અને કહે છે કે તમે ત્રણે સતને બતાવે છે ત્રિકાણ સતને બતાવે છે કે સાહેબ ઉત્પાદ અને વ્યય છે ને જે દ્રવ્ય છે એ ત્રિકાળ સતને બનાવે બતાવે છે એમ કહો તો બેસે પણ ઉત્પાદ એ બતાવે છે ત્રિકાળ સતને હા કે ત્રિકાળ સતને બતાવે લક્ષણમાં કહ્યું આત્માનું દ્રવ્યનું લક્ષણ સત અને સતનું લક્ષણ ઉત્પાદ વે દ્રવ્ય એ સતને બતાવે પૂર્વ પર્યાયની વ્યયરૂપ બરાબર કોણ થયું એ જ દ્રવ્ય અને નવી પર્યાયના ઉત્પાદ રૂપ એ જ દ્રવ્ય એ જે અનુસૂતિ પ્રવાહ રહે છે ને દ્રવ્ય પણ એ દ્રવ્યની ત્રિકાળ સિદ્ધિ કરે છે અરે અનેક પ્રકારના ઘરેણા બનાવતા જાઓ બદલતા જાઓ બદલતા જાઓ પણ હર ઘરેણામાં સોનું એનું એ રહે ખ્યાલ આવ્યું કે નહીં અદભુત છે એ રીતે વસ્તુ હવે જયારે આ વસ્તુ આ રીતે આપણે એમ કહે છે કે જયારે આ દરેક દ્રવ્ય અને આપણા દ્રવ્યનું દ્રવ્ય ગુણ પર્યાયનું બી સ્વરૂપ આ રીતે ઘે બને આગળ લખી જુઓ બધા જે ઘે સકળ પદાર્થોના ઘેયાકારો બધા જે ઘે તેની સાથે પોતાના જ્ઞાનમાં ઘેયાકારનું જ્ઞાન આવી ગયું મિલિત નામ સંબંધ થઈ ગયો જેટલા પરગે છે તેટલા બધા વિશેષતા પોતાના જ્ઞાનમાં આવી ગઈ પહેલા એ શબ્દ આવી ગયો હતો હવે ખાસ લીટી આવે જો વિશદ એક જ્ઞાન જેનો આકાર છે વિશદ અને વિશદ એટલે સ્પષ્ટ એવો ભગવાન આત્મા બધા જ્ઞેનું સ્વરૂપ પોતાના જ્ઞાનમાં પી ગયો છે એટલે શું હા બધા ઘેયનું સ્વરૂપ કેવું છે સ્વરૂપ ગુણ ગુણમાં છે દ્રવ્ય દ્રવ્યમાં છે પર્યાય પર્યાયમાં છે રાગ રાગમાં છે નિર્મલ પર્યાય નિર્મલ પર્યાયમાં છે નિર્મલ પર્યાય ક્યાં નથી ગુણમાં નથી નિર્મલ પર્યાયનું કારણ પોતાનું ગુણ નથી બહુ ભારે પડી જાય સમ્યક દર્શનની પર્યાયનું કારણ શ્રદ્ધા ગુણ નથી ત્રિકાલી ઉપાદાન જે છે ને એ ઉદાસીન કારણ છે અને ભગવાન આત્માને કારણ છે ને કાર્ય છે એ તો ભગવાન છે એ કોઈનું કારણ બનવા જાય ને સાહેબ તો ભગવાન પણ છૂટી જાય આ એ રીતે છે પર્યાયમાં બધો નાચ છે પર્યાય સ્વતંત્ર છે એને ભગવાન પણ અનુભવ કરવો કે ના કરવો એ રીતની વાત છે આ થોડો ખ્યાલ આવે છે અદભુત છે કોઈ જગ્યાએ કોઈ મેળ જ નથી કોઈ પર્યાયનો એમ કે હું આ મને શ્રદ્ધા ત્રિકાળ છે શ્રદ્ધા ગુણ તો અને સમ્યક દર્શન હમણાં આવ્યું છે
કેમ હમણાં આવ્યું? કે કે શ્રદ્ધા ગુણથી સમ્યક દર્શન ન થતું. તો શું શ્રદ્ધા ગુણ શું બતાવે છે? કે જેને સમ્યક દર્શન એને થશે કે જેનામાં શ્રદ્ધા ગુણ હોય, બસ એટલું જ કારણ છે. શ્રદ્ધા ગુણનું કાર્ય એટલું જ છે કે જેનામાં શ્રદ્ધા ગુણ હશે એને સમ્યક દર્શન થશે. કોણામાં છે શ્રદ્ધા ગુણ? મારામાં. એટલે મને થશે પણ કરાશે નહીં, કેમ કે નિર્મલ પર્યાય જે છે એ નિર્મલ પર્યાયનું કારણ ગુણ નથી લખ્યું. એનો અર્થ કે કોઈ જગ્યાએ કોઈ જગ્યાએ મારે ઉભું રહેવાનું નથી, વિકલ્પનું કોઈ કામ નથી, ના ગુણનું ને કોઈનું. તો એવી રીતે જયારે ઘેને પી લેશે એટલે એ પ્રમાણે જાણી લેશે તો કહે છે કે એ વાસ્તવમાં ક્યાંકનો અનુભવ છે, એ જ જ્ઞાતા દ્રષ્ટા પણ છે, એ જ જ્ઞાતા દ્રષ્ટા રહી શકે. મારે સમ્યક દર્શન પ્રાપ્ત કરવું છે એ સમ્યક દર્શનની પ્રાપ્તિમાં બાધક કારણ છે. સાહેબ અમે તો ક્યાં દુકાનનો વિકલ્પ કર્યો છે? અરે અહીંયા વિકલ્પની વિષય વસ્તુ નથી જવાનું, વિકલ્પ જ તારી ઉપજ નથી. વિકલ્પને દૂર દૂર સુધી તારે સંબંધ નથી, વિકલ્પની વ્યર્થતા ભાસવી જોઈએ. સમ્યક દર્શનના વિકલ્પથી સમ્યક દર્શન નથી આવતું, એનો બોજો લાગે એ દિવસે એ વખતે પાત્રતા થાય છે. શાની સમ્યક દર્શનના વિકલ્પનો બોજો લાગે એ પાત્રતામાં જાય. આ તો આખી વાત બદલાઈ ગઈ છે એ રીતે જ આખી વસ્તુ. પ્રવચન સાર બી ગજબની વસ્તુ કહે છે, ખ્યાલ આવે એ રીતે સમજો. બધી ઘણી બધી બાબતો છે, કાલે બી એક ગાથાને આપણે કોટ કરીશું, હજુ ઉત્થાની કમ છીએ આપણે. ઠીક છે, આપણે જ્ઞેમાં ત્રણે વસ્તુ લઈ લીધી. કઈ કઈ વસ્તુ લઈ લીધી? એક લૌકિક ક્ષેત્રનું એક ગેનું ઉદાહરણ લઈ લીધું, એક ધાર્મિક ક્ષેત્રનું એક ગેનું ઉદાહરણ લઈ લીધું, અને અહીંયા જે ગાથામાં ચાલવાનું છે એનું ઉદાહરણ હવે દ્રવ્ય ઇન્દ્રિયો ભાવેન્દ્રિય અને એના વિષયો. એ જ્ઞેય છે, એ જ્ઞેય છે, એનો તું સ્વામી નથી, એ તારો એનો તું આધાર આદે સંબંધ નથી, એનો કારણ કાર્ય સંબંધ નથી, કોઈ સંબંધ નથી. એ રીતે લેવાનું છે, એ રીતે આખી વસ્તુને ઉતારશે અને એનાથી ભેદજ્ઞાન કરવા માટેની જે ચૈતન્ય સ્વભાવની જે ત્રણ વિશેષતાઓ છે, કઈ વસ્તુ વિશેષતાઓ છે? અતિ સૂક્ષ્મતા, પછી અખંડતા અને અસંગતા. ચૈતન્ય સ્વભાવની આ ત્રણ વિશેષતાઓ છે. ત્રણ વિશેષતાઓ દ્વારા આ ત્રણ ચીજોથી ભિન્ન પોતાના આત્માનો અનુભવ કરાવશે અને એ પ્રમાણે જીતેન્દ્રિય જીન થઈ જશે. એ જો આત્મ કો લગતે હૈ ઉનકી હૈ અમર કહાની, હવે એમાં આવશે. આ સ્તુતિ કરીને એની વાત છે, એની કહાની છે, એની વાસ્તવમાં એ પૂજ્યતાને પ્રાપ્ત થાય એવી ચર્ચા જુઓ. હવે ગાથા પ્રારંભ કરીએ છીએ. જો ઇન્દ્રિય જીણિતા નાણ સહાવાદિયમ મુણ દિયાદમ તમ ખલુ જિંદી દિયમ તે પ્રણંતિ જેણી ચિદાસા હું જીતી ઇન્દ્રિયો જ્ઞાન સ્વભાવે અધિક જાણે આત્મને નિશ્ચય વિશેષિત સાધુઓ વાખે જીતેન્દ્રિય તે અને. બરાબર છે, સ્ટાર્ટિંગ થઈ ગયું. હવે એમાં જે છંદમાં ગાથામાં જે પહેલી લીટી છે ને, એ પહેલી લીટી છે એ આરાધના બતાવે છે, અને જે બીજી પંક્તિ જે છે એ જે આરાધના જેને થઈ છે એને એવા જે સાધક જીવ છે એનું બહુમાન કર્યું છે. એવા સાધક જીવ સાધુ, અહીંયા સાધુ એટલે મુનિ નથી લેવા માત્ર, અહીંયા સાધુ એટલે કોને લેવા છે? ચોથા ગુણસ્થાનથી લઈ અને સાતમા ગુણસ્થાન સુધી. અહીંયા એ સ્તુતિ છે, આ નિશ્ચય સ્તુતિ જે છે ને, પ્રથમ પ્રકારની સ્તુતિ. એમાં કયા કયા જીવો સ્વામી છે? એના ચોથા ગુણસ્થાનથી લઈને સાતમા ગુણસ્થાન સુધી. પછી આઠમા ગુણસ્થાનથી જે ઉપસમ શ્રેણી વાળા જે છે ને, એ બીજા નંબરના છે. પછી ક્ષપક શ્રેણી વાળા ત્રીજા નંબરમાં આવશે, જે અત્યારે પ્રવચન સાર ચાલી રહ્યું છે. ખ્યાલ એ જે ચારિત્ર સંબંધીનું જે નિર્વિકલ્પતા લેવી એની વાત છે. તો અહીંયા આ મેઇન જે છે. તો સાધુ, સાધુનું એક વ્યુત્પત્તિ શું થાય છે? જે આત્માને સાધે એને સાધુ કહેવાય છે, વ્યુત્પત્તિ અર્થ છે. હવે આત્માને સાધે એમાં ચોથા ગુણસ્થાન વાળો બી સાધે છે, પાંચમા વાળો બી, છઠ્ઠા અને સાતમા વાળો બધા સાધે છે, અને એ સાધક જીવો છે. તો એ છે તો બારમા ગુણસ્થાન સુધી સાધક જીવો છે, તેરમાંથી સાધ્ય દશા આવે છે. બરાબર છે, છતાં બી એમાં બી અંતર પાડ્યું, જેમ પાડે છે ને અંતરાત્મા પરમાત્મા, એમાં પછી અંતરાત્મા બી મધ્યમ જગન્ય મધ્યમ ને બધું છે ને ઉત્કૃષ્ટ, એ પ્રમાણે એ ડિવિઝન છે. આ એ રીતના ડિવિઝનો છે, પણ આપણે આ સ્તુતિમાં અહીંયા સુધી પર્યાપ્ત છે. હવે જીતી ઇન્દ્રિયો જ્ઞાન સ્વભાવે અધિક જાણે આત્મને. તો અહીંયા અધિક શબ્દ છે ને, એને થોડોક આજે ખોલીએ છીએ આપણે, પછી આગળની ચર્ચા આગળ કરીશું.
तो जे अधिक शब्द से एना बे अर्थ थाय से। एक अधिक नो अर्थ थाय उत्कृष्ट, अधिक छे आ दुनिया में बहु अधिक छे, महान छे, उत्कृष्ट। अने एक अधिक नो अर्थ थाय छे भिन्न। अहींया भिन्न नो अर्थ लीधो छे, अधिक जाने, आनाथी भिन्न जाने। कोने? ज्ञान स्वभाव ने। कोना थी? इंद्रियो थी। कई इंद्रियो एटले शू? द्रव्य इंद्रिय, भाव इंद्रिय, एना विषयो। एने भिन्न जाणवानो अर्थ शू छे? जीतवू थयुं। એને ભિન્ન નથી જાણતો તો હારી ગયો। હવે ભિન્ન જાણવો એનો અર્થ શું અને ભિન્ન ન જાણવો એનો અર્થ શું એમાં એ છે, આપણે ભિન્ન નથી જાણતા, નથી જાણતા એટલે આપણે એના એનાથી હારી ગયા છે, એના આધીન છીએ। આપણને આજે બી એમ થાય છે કે આંખથી જ્ઞાન થાય છે, આજે ભલે આપણે બોલીએ કે આંખથી જ્ઞાન, આજે આપણે એમ જ સાંભળીને જ્ઞાન થાય, આજે બી આજે એમ જ સમજે કે ગુરુદેવથી આપણને જ્ઞાન થાય છે, આજે બી એમ માનીએ છીએ, તો કહે છે કે એ આમાં આવી ગયું કે આપણે હારી ગયા। कोने हारी गया? है ना, आत्मा ने हारी गया। एरते से अब भव ने हारी गया एम छे। लक्ष्मी ने अधिकार वत्ता शू वध्यु ते तो कहो, वधवा पण संसार नु नरदेह ने हारी जाय। चलो मतलब ए रीते आपणे जे आ जे द्रव्येन्द्रिय भावेन्द्रिय ने एनी साथे पूरी व्यवस्था लेशुं, आखी व्यवस्था केवी रीते छे, एनी साथे निरंतर प्रवृत्ति चाले छे, तो निरंतर प्रवृत्ति चाले छे त्यां संकर दोष क्या आवे छे अने संकर दोष नो परिहार केवी रीते थाय ए आखी चर्चा आपणे ए रीते लेवी छे। अहींया खाली पहेला अधिक शब्द नो अर्थ में एक जे मौलिक अर्थ अहींया कह्यो छे उत्कृष्ट, उत्तम। अने आत्मा केवो छे? उत्कृष्ट छे, उत्तम छे। हेने उत्तम केटला? उत्तम केटला? चार। वाह, मंगल केटला? अच्छा आवश्यक केटला? हवे तरत सुगाणी जी याद आवे, आवश्यक एक छे, छ नहीं तो पछी मंगल एक छे के चार छे? जो चरणानुयोग कहसे मंगल चार छे, द्रव्यानुयोग कहसे के मंगल एक छे। आखू आ बधी शैली छे अनुयोगनी, ज्यां जेवी रीते कह्युं होय एवी रीते समझी अने शुं करवानुं, एवी रीते समझीने निरपेक्ष थवानुं, एवी रीते समझीने निर्विकल्प थवानुं। ज्यां जेवी रीते कह्युं होय बधा ज अनुयोग वास्तवमां वितरागता ने बतावे, तात्पर्य वितरागता। चरणानुयोग में कई भक्ति में लगाड़वानुं छे नहीं उद्देश्य, एने निश्चय भक्ति में लई आववानो उद्देश्य, पण बहु कठोर जीवो होय तो एने एवी रीतनो उपदेश आपे छे। एने हवे खबर नहीं ओला पूर्वा भील ने आचार्य मुनिराजे केवी रीते कीधुं छे, कांगड़ानुं मांस छोड़। अरे मांस छोड़वानुं तो बधुं छोड़वुं जोईतुं हतुं, पण एनी एवी योग्यता जाणी, एटले ज्यां जेवी योग्यता होय एवो उपदेश आपवामां आवे, एने भगवान आत्मा न कह्युं। ते यद्यपि सौथी प्रथम उपदेश है कि तू भगवान आत्मा, पण एने ख्याल आई गयो मुनिराज ने कि आनी भूमिका एवी नथी कि भगवान आत्मा समझी सके, अने एवी भूमिका नथी कि बधुं मांस छोड़ी सके, कि तू कागड़ा नु मांस छोड़ी जो, तू जो तारी प्रतिज्ञा नु पालन, तने ट्रस्ट विश्वास एना आधार उपर ए जीव आपणे वर्तमान अनुशासन जे चाले छे भगवान महावीर नो जीव। समझ में आवे आखी बात? एटले ज्यां जेवी रीते होय एवी रीते छोकराओने एम ज कहेवाय, मंदिर आव तू स्वाध्याय कर, पछी एने कहेवाय के स्वाध्याय में धर्म नथी एम पहला दिवसथी कही दो तू, मंदिर में धर्म नथी एम कही दो तू, तेने ते जोईतुं तू, ख्याल आव्यो तमे? समझो, पण एने ए नथी समझातो के मंदिर में धर्म नथी तो दुकान में धर्म केवी रीते होय, एने ए बी तो समझवुं जोईए ने, एनी अगर जो टेलेंट होय तो। ज्यारे पप्पा एम कहे छे के मंदिर में धर्म नथी तो पछी साइड उपर धर्म केवी रीते होय, ख्याल आव्यो के नहीं? ए तो एटलुं तो पोते विचारवुं जोईए ने एम। आखो कंसेप्ट ख्याल, जो विचार शक्ति वाला जीव होय छे ने ए रीते विचारवुं जोईए। हवे आपणे अधिक नो अर्थ थोड़ो कर लईए अने पछी आगळ आगळ विचार करीए। जो त्रण प्रकारनी इंद्रियोनो, अधिक एटले उत्कृष्ट, भगवान आत्मा उत्कृष्ट छे, उत्तम छे। केम उत्तम छे? ए मात्र ने घटी जशे, बधुं ज घटशे, अधिकता वाळो भी घटशे। केम उत्तम छे? भगवान आत्मा उत्तम छे, केम के जेनो मात्र विचार करिए, मात्र विचार करिए, चैतन्य स्वरूप नो विचार करिए तो स्थूल समस्याओं समाधान थई जाय। घरनी अंदर आपणे घरनी अंदर चैतन्य ना विचारक जीवो होय तो समस्याओ त्यां इमीडिएट सोल्व थई जाय, आगळ वधो छे के नहीं? अने जो चैतन्यनी जो निर्णय होय तो कहे छे के जे उत्कृष्ट बंध केटलो? 17 कोड़ाकोड़ी, ए अंत कोड़ाकोड़ी थई जाय। आ केम मंगल ना, केम उत्कृष्ट ना होय? उत्तम छे, એટલો ઉત્તમ છે કે એની માત્ર નિર્ણય કરી લઈએ ને પ્રાયોગિક લબ્ધિમાં તો કહે છે કે અંતક કોડાકોડી થઈ જાય ઉત્કૃષ્ટ બંધ, પણ સત્તામાં બહુ ઉથલપાથલ થઈ જાય, અને એની પ્રતીતિ કરી લેતો તો કે સંસાર અનંત સંસારનો અભાવ થઈ જાય અને ઉપયોગીમાં રમી જાય તો પર્યાય પરમાત્મા બની જાય. એટલે વસ્તુ કઈ ઉત્તમ છે? ભગવાન આત્મા ઉત્તમ છે, મંગલ છે. હેલો, જબરજસ્ત છે મંગલ. ભગવાન આત્માની જે પ્રતીતિ હોય છે એક મંગલમય છે. મમ વત્તા ઘલ સર્વ પાપોને ગળવા વાળું છે, મંગ વત્તા લ સુખને લાવવા વાળું છે. અને એક એ જ એકમાત્ર શરણભૂત છે, કેમ કે સમજ સમસ્યાઓનું સમાધાન આત્માની અનુભૂતિ છે, આત્માની પ્રતીતિ છે. વાસ્તવમાં આત્માની અનુભૂતિ છે એ જ વિતરાગતા છે, એ સિવાય બાકીની બધી જ પ્રવૃત્તિ પ્રમાદ છે. એ રીતે લેવું જોઈએ. આ રીતની એમાં તાકાત છે. એટલા માટે મંગલ છે, ઉત્કૃષ્ટ છે અને શરણરૂપ છે. મને બતાવો આમાં દ્રવ્ય ઇન્દ્રિય ભાવ ઇન્દ્રિય અને એના વિષયથી ભિન્નતા આવી કે ના આવી? આવી જ ને. જયારે મને મારો આત્મા ઉત્તમ લાગે તો દ્રવ્ય ઇન્દ્રિય તરફ કોણ જોવાનું છે? ખોખા છે બધા. હેલા કે નહીં? ઓલા ખોખા, જળ ખોખા, એ રીતે વેપારીને જુદા ખોખા દેખાય. તકલીફ બહુ છે અહીંયા, એ રીતે છે. તો કે બધા જળના ખોખા છે, શું મતલબ છે? તો એ થઈ ગયું ને. અને જયારે જે આત્મા જે પૂર્ણ જ્ઞાની કેવલ જ્ઞાન સ્વરૂપ આત્માની પ્રતીતિ હોય, એને અલ્પ જ્ઞાનનો રસ હોય ના હોય ને? અચ્છા, જયારે પોતાનો આત્મા અનંત અનંત ગુણાત્મક છે તો દરેક દ્રવ્ય અનંત ગુણાત્મક આવીને પ્રવચન સાર શૈલીમાં એ જેમ ખ્યાલમાં આવે તો બીજા દ્રવ્યોમાં આપણા દ્રવ્યોમાં ભેદભાવ કરી અને કોઈ દુષ્ટતા કરે ન કરે એ પ્રમાણે બધી જ ચીજોથી એને ભિન્ન ભેદજ્ઞાન કરી લીધું છે. ત્યાં એટલી વાત થઈ ગઈ બરાબર. હવે હું ચાલુ કરું છું, આ જે બ્રેકેટમાં જે છે ને એની ચર્ચા ચાલુ કરું છું. ટીકાનો પ્રારંભ આજથી કરું છું. જુઓ, હા, જે મુનિ એટલે સાધુ, જેમ મુનિ લખ્યું તેમ સાધુ સમજવું. જે મુનિ દ્રવ્ય ઇન્દ્રિય ભાવેન્દ્રિય તથા ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થો આવે જ્ઞેય છે, એ ત્રણેયને પોતાનાથી જુદા કરીને સર્વ અન્ય દ્રવ્યોથી ભિન્ન પોતાના આત્માને અનુભવે છે, તે મુનિ, તે સાધુ, તે સાધક નિશ્ચયથી જીતેન્દ્રિય જીન છે. એને જીતેન્દ્રિય જીન કહ્યું. હવે આની થોડીક ચર્ચા અપેક્ષિત છે. જુઓ, દ્રવ્યેન્દ્રિય ભાવેન્દ્રિય અને એના વિષયભૂત પદાર્થો એ ત્રણેયને પોતાનાથી જુદા કરીને, જુદા કેવી રીતે કરશો? પેલા એના સાથે છે ને આપણે પેલા એક બીજું બીજી સાઈડ પૂર્વ પક્ષ મૂકીએ કે એક કેવી રીતે કર્યા હતા. હા, જેવી રીતે એક કર્યા હતા એવી રીતે જુદા કરવાના છે. અને એક કેવી રીતે કર્યા? એક માન્યા હતા, એક માનવાનું નામ વાસ્તવમાં એ રીતે એક કર્યા હતા. તો જુદા કરવામાં શું કરવાનું છે? જુદા માનવાનું છે. કેમ જુદા માનવાનું છે? કેમ કે જુદા છે, કેમ કે જુદા છે. અને જુદા છે એની સિદ્ધિ પૂરા પૂરપૂર સમયસાર સમજ જીનવાણી કરે છે કે જુદા છે. આપણે તો સાધ્યની સિદ્ધિ કરવાની છે, અહીંયા જુદા કરવાના નથી હે ને. અહીંયા તો સાધ્યની સિદ્ધિ કરવાની છે કે જુદા છે એ રીતે છે. ખરેખર આપણે ગજબની વસ્તુ છે. અહીંયા તો સાધ્યમાં શું કરવાનું છે? સાધ્ય કરવામાં કંઈ કરવાનું નથી, સિદ્ધિ કરવાની. જુદા છે આત્મા, ચૈતન્ય સ્વરૂપ છે, આત્મા શુદ્ધ છે. આત્માને શુદ્ધ કરવાનો છે કે આત્મા શુદ્ધ છે એવી સિદ્ધિ કરવાની છે? સિદ્ધિ કરવાની. આ સિદ્ધિ કરવાની જે પૂર્વની પર્યાયનો ઉપાય છે, પુરુષાર્થ છે. પેટનો પુરુષાર્થ આ છે, કરવામાં આ કરવાનું છે હે ને. આત્મા અજર અજર અમર છે, આત્મા શુદ્ધ જ છે હે ને, આત્મા પૂર્ણ જ છે. આ બધું સાંભળ્યું પણ એ પૂર્ણ કરવાનો નથી. પૂર્ણ છે તો સાહેબ કેવી રીતે પૂર્ણ છે બતાવો? અમને તો અપૂર્ણ લાગે છે હે ને. આ કેવી રીતે અમર છે? અમને તો રોષ મસાને જતા લાગે છે બધા જીવ. ખ્યાલ આવ્યો કે નહીં? કેવી રીતે ભિન્ન છે? અમને તો ભિન્ન દેખાતા જ નથી. આવવાનું છે આમાં કેવી રીતે પૂર્ણ છે? પર્યાય તો અપૂર્ણ છે. તો એ કેવી રીતે પૂર્ણ છે, કેવી રીતે શુદ્ધ છે, કેવી રીતે અમર છે, કેવી રીતે સ્વાધીન છે, એ બધી સિદ્ધિ કરવાની છે. કોના દ્વારા? નયથી, પ્રમાણથી, નયથી, નિક્ષેપથી, યુક્તિથી. આ બધા જ્ઞાનના સાધનો છે. આ જ્ઞાનની પ્રવૃત્તિ છે, આ જ્ઞાનનો સમ્યક પ્રયોગ છે. પ્રમાણથી, નયથી હે ને, નિક્ષેપથી, એ રીતે છે. નય અને નિક્ષેપ હે ને. કાલે તમારે બહુ પ્રશ્નો આવતા હતા ને, સ્થાપના નિક્ષેપ આ તે, સ્થાપના નિક્ષેપથી, નામ નિક્ષેપથી, આ નિક્ષેપથી કહ્યું. તો નિક્ષેપ શું છે ખબર છે? નય શું છે? એ જ્ઞાનની પર્યાય છે. જે જ્ઞાનની પર્યાય પૂરી વસ્તુને વિશે બનાવે એને પ્રમાણ જ્ઞાન કહેવાય. સમ્યક જ્ઞાન પ્રમાણમ એ અલગ વાત છે, એ તો છે જ. પાંચો જ્ઞાન પ્રમાણ છે, પણ એક પ્રમાણ જે ન્યાયના વિષયમાં પ્રમાણની વ્યાખ્યા કેવી રીતે મળે છે કે જે જ્ઞાનનો વિષય પૂરી વસ્તુ મળે, પૂરી એટલે દ્રવ્ય ગુણ પર્યાય સહિતનો વિષય બને એ જ્ઞાનની પર્યાયને પ્રમાણ જ્ઞાન કહે છે. અને પ્રમાણ જ્ઞાનથી જે વસ્તુ જે જાણી હોય એના એક અંશને મુખ્ય કરી અને એને વસ્તુને સ્પષ્ટ કરે એને નય જ્ઞાન કહે છે. અને એમાં એક એક અંશમાં કયા અંશો લેવાય, બે પ્રકારના અંશ, એક તાત્કાલિક અંશ અને એક ત્રૈકાલિક અંશ. તાત્કાલિક અંશની મુખ્યતાથી ચર્ચા કરે એને વ્યવહાર નહીં કહેવાય છે, ત્રૈકાલિક અંશને મુખ્ય કરીને એ ચર્ચા કરે અથવા બતાવે એને નિશ્ચય નહીં કહે. અને પછી નિક્ષેપ કોને કહે છે કે નયોના જે વિષય છે એને નિક્ષેપ કહે છે. ત્યારે એ વાત ઘટશે, સ્થાપના કેમ કહી, નામ નિક્ષેપ કેમ કહ્યું, ક્યાં કે નયની ઓળતી છે. આપકો જો બોલ રહા થા ને મેં આપકો પંડિતજી, ઓ જો નયગમ નહીં, ભાવિ નયગમ નહીં, બુદ્ધ નયગમ નહીં, તો ઓ નય કી ઓર સે ફિર નિક્ષેપ કો દેખ લેના હૈ, તબી વો સ્થાપના આદિ સમજ મેં આયેગા, ઓર સબ મેં સમજ કર હમારા જ્ઞાન સહી હો જાય ઓર ભાવરૂપ સે પરિણમિત હો જાય, ભાવ પક્ષ સે તો આત્માનુભૂતિ હો જાયેગી, તબ હમારે નય સચ્ચે હો ગયે, નયાતીત તો હો ગયા પણ નય પ્રગટ હો ગયે. ગજબ હે, નયાતીત હો ગયા ઓર નય પ્રગટ હો ગયે. તો નયાતીત યાને નયોના વિકલ્પથી તો નિવૃત્ત થઈ ગયો, પણ જ્ઞાનીને બે નહીં પ્રગટ થઈ ગયા. પ્રગટ એટલે નિશ્ચય નહીં, વ્યવહાર નહીં, એટલે એને રાગ ધારા અને જ્ઞાન ધારા જુદી ખ્યાલમાં આવી ગઈ, એનું નામ બે નહીં પ્રગટ થઈ ગયા. આખું ફ્રેમિંગ ખ્યાલ આવે છે. તમારે આને બહુ વિચારી વિચારીને આને બહુ વિચારવું પડશે તો ખ્યાલ આવશે કે આ કેવું છે. આમાં ગુરુદેવજી જેટલા કથન કર્યા હોય ને બધામાં સામેલ છે, એની ચર્ચા છે. તો એ રીતે કહ્યું, આપણે શું વાત ચાલતી હતી, આ જુદા કરીને, હવે જુદા કરવામાં એને તો જુદી રીતે જુદા નહીં કરતા, એને ઉપરથી પડતું મૂકવાનું નહીં કે જુદું જ કરી લે શરીર, આત્મહત્યા કરવાની વાત નથી અહીંયા, એ રીતે જુદા કરવાની વાત નથી. હેલો, જુદા જાણવાની વાત છે, અને જુદા જાણીને માન્યું ત્યારે જાણ્યું કહેવાય, સાંભળજો. અને માન્યું ક્યારે કહેવાય, આચરણમાં આવું એટલે શું, બોલો બોલો, આચરણમાં આવું એટલે કે અંતર્મુરત સ્થિર થઈ આવે તો આચરણમાં આવ્યું કહેવાય. માન્યું ક્યારે કહેવાય, જ્યારે હું દ્રવ્યથી શરીરથી ભિન્ન છું, હું પરિપૂર્ણ છું, માન્યું ક્યારે કહેવાય, પછી વિકલ્પો શાના કરે છે, તો નિર્વિકલ્પ થઈ આવ્યો તો એ માન્યું જે છે ને એ સમ્યક થઈ ગયું, ત્યારે સમ્યક થયું કહેવાય. એના પહેલા ભલે ચિંતવનમાં સમ્યક ને ચિંતવન ચાલતું હોય, બધું ચાલતું હોય, એનું મોક્ષ માર્ગમાં કોડીની કિંમત નથી, કોડીની કિંમત નથી, એ બધો વ્યવહાર છે. પરમાર્થને એને પરમાર્થને બતાવે છે એટલે એને અમે યાદ કરીએ છીએ, ખ્યાલ આવ્યો, પરમાર્થને બતાવે છે એટલે વ્યવહારની કિંમત છે, નહીં તો વ્યવહારની કિંમત જ શું હતી. એટલે જીવનમાં જેટલો વ્યવહાર હોય, સાંભળો, આનાથી ઉપદેશ એ છે કે જીવનમાં જેટલો વ્યવહાર હોય એ પરમાર્થનું પોષણ કરાવતો હોવો જોઈએ, ત્યારે આપણે વાસ્તવમાં આત્માર્થી કહેવાઈએ, નહીં તો આત્માર્થી તો છે જ નહીં રાષ્ટ્ર, નહીં તો એના સિવાય કોઈ પ્રારંભ જ નહીં થાય, ભૂમિ જ નહીં બને, ભૂમિકા જ નહીં આવે. એટલે ઘણી બધી ચર્ચા છે. હવે આ પેરેગ્રાફની ચર્ચા આપણે કાલથી વિશેષ ખોલીશું, અને ઇન્દ્રિયોની પરિભાષાઓ અને એને જીતવાની વિધિ અને એની પ્રેરણા, એની ખૂબ સુંદર ચર્ચા આપણે આગળના દિવસોમાં કરીશું.
સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી સહજાનંદી શુદ્ધ સ્વરૂપ અવિનાશી આત્મસ્વરૂપ સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મસ્વરૂપ ચારે સિદ્ધ દશાને પ્રાપ્ત રસબાદિત્ય મહાવીર પર્યંત 24 જયેન્દ્ર ભગવાન નવ જય દેવ દુનિયા દાતા રે વસિંદરાદિત્ય અજિત વરે પરંત વિશ્વરમાન જયેન્દ્ર ભગવાન નવ જય ધ્રુવધામના ધ્યાનના ધ્યેની ધક્તિ ધોની ધકાવનાર અડગ જ્ઞાન બલના ધારક એવા શ્રી બાહુબલી મનેન્દ્ર ભગવાન નવ જય સાધવાદરૂપ અનેકાંતમય સમયસર આદિ સમસ્ત જીવાણી માત નવ પ્રમત પ્રમદ શમાં જળનારા કળિકા સરોજ્ઞદેવ કંકુનાદિ સમસ્ત આચાર્ય ઉપાધ્યાય સાધુ ભગવાન નામ અતિયાનંદ પરમાત્માના અપૂર્વ દર્શન કરાવનાર અનંત અનંત ઉપકારી શ્રી કહાન રાવ દેવ નો જય
બન્યાતા પ્રસન્નમૂર્તિ પૂજ્ય ભગવતે મહાતનો જોયો અત્યારે શરણાત્મા શ્રીના દાતા એવા કૃપાળુ દેવ તથા સર્વ જ્ઞાની ધર્માત્માઓનો જય શ્રી પરમ પવિત્ર સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો નિજ નિધિ નિજ મે બતાવે ઉપકાર કે જનવાણી માકો વંદના શતબાર મને શ્રી આદિ મહાપ્રભુની કલ્પના નિત્ય મદદ જનવાણી માતના